તારીખ 16/8/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 339 અને 340 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 165.
આત્મા પામવા માટે શું કરવું? એનો ઉત્તર છે શાસ્ત્રાભ્યાસ, એટલે દ્રવ્ય શ્રુતિ દ્વારા વિચાર મનન કરીને તત્વનો નિર્ણય કરવો. તત્વનો નિર્ણય કરવો છે એમાં પણ યથાર્થપણે દ્રવ્ય શ્રુતમાં જેવો આત્મા કહેવા ધારે છે એવો આત્મા પોતે છે એમ અંદરમાં ઓળખાણ થાય તેનો નિર્ણય કરવો, ઓળખાણ થાય એવો નિર્ણય કરવો. એમાં પણ ભેદ જ્ઞાન છે એ નિર્ણય કરવા માટેની સૌથી વિશિષ્ટ અને સાનુકૂળ પદ્ધતિ છે. નિર્ણય કરવામાં અનેક પડખેથી તત્વ વિચાર ચાલે છે, દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વિધવું વગેરે. વસ્તુના સ્વરૂપના બંધારણને જાણવા ઉપરાંત નિર્ણયમાં પણ પ્રયોજન તો એ છે કે અનાદિથી રાગ અને શરીરથી અભિન્નપણ થઈ રહ્યું છે એવી જે અભિન્ન પરિણતિ છે એ પરિણતિને બંધ કરીને રાગ અને શરીરથી ભિન્ન છું એવો નિર્ણય થવો જોઈએ. નિર્ણયમાં એ પ્રયોજનભૂત પડખું છે, પર્યાય અપેક્ષિત. અને ત્રિકાળી જે દ્રવ્ય સામાન છે એ આશ્રય અપેક્ષાએ પ્રયોજનભૂત પડખું છે. પ્રયોજનના બે પ્રકાર લીધા છે, એક તો આશ્રયનું પ્રયોજન છે અને આશ્રય થાય ત્યારે જ ભિન્ન થવાય, રાગ અને શરીરથી ભિન્ન ભાવ ત્યારે ઉપજે કે જ્યારે સ્વ સ્વરૂપનો આશ્રય થાય ત્યારે. એટલે ઓળખાવું છે, સ્વરૂપનું ઓળખાવું છે એ નિર્ણયના તબક્કે છે. નિર્ણયના તબક્કે ઓળખાણ થાય છે, ઓળખાણ થાય સ્વરૂપની ઓળખાણ થાય જ્ઞાન લક્ષણ દ્વારા. અને પોતાના અગાધ સામર્થ્યને વિશ્વાસ આવે, હું એવો છું એમ પોતાથી પોતાને ભાસે, વિચારતા પોતાથી ભાસે કે હું એવો છું. મળી એ આત્મા પોતાનું સ્વરૂપ અનંત સુખમય હોવાથી અનાદિનો જે સુખનો નિશ્ચય છે એમાં ફેર પડવો જોઈએ. શું છે કે રાગ અને રાગના વિષયમાં તીવ્ર રસ છે એથી તો જ્ઞાન મલિન છે, અને એથી જ્ઞાનમાં જ્ઞાનનું અથવા પોતાનું સ્વરૂપ પ્રતિભાસતું નથી. અથવા રાગ અને રાગના વિષયમાં રસ એટલે છે કે એની કિંમત છે ને એનો મહિમા છે, એ મહિમા અને એ રસને આડે એને જ્ઞાન સ્વરૂપી આત્માનો રસ નથી, એનો મહિમા પણ એને આવતો નથી. બે પરસ્પર વિરુદ્ધ વિષયની કિંમત થતી નથી, એકની કિંમત થાય તો બીજાની કિંમત ના આવે, એ સિદ્ધાંત છે. નિર્ણય કરવામાં આ બધા પડખા છે. સુખનો પણ નિશ્ચય છે, સુખ સ્વરૂપે આત્માનો પણ નિશ્ચય છે, આનો જ આશ્રય કરવા લાયક છે એવો પણ નિશ્ચય છે, અને રાગ ને શરીરથી ભિન્ન પડવાનો પણ એમાં નિશ્ચય છે. એમ નિશ્ચયના પડખામાં બધી વાત આવી જાય છે. એ પણ નિર્ણય ભેદમાન પૂર્વક કરવો, જ્ઞાન લક્ષણને પણ જુદું પાડીને લક્ષણ બનાવતા લક્ષ ઓળખાય છે. જે જ્ઞાન રાગમાં અને પરમાં એકત્વ કરી રહ્યું છે તે જ્ઞાનને લક્ષણ કેવી રીતે બનાવશે? એ તો એ ફેરભેર થઈ ગયું છે. જાણે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે, સાંભળવાથી જ્ઞાન થાય છે, સંભળાયું તેથી જ્ઞાન થયું, એમ જે જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો આભાસ છે કે રાગ અને પરજ્ઞેય સાથે જ્ઞાન ભરી જાય છે, આત્મા ભરી જાય છે, એવો જે મિથ્યા આભાસ છે એ જ્ઞાન કોઈ જ્ઞાન લક્ષણરૂપ નથી આત્માનું, પણ છૂટું એકલું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, એ આત્માનું લક્ષણ છે. એટલે લક્ષણને પણ જુદું પાડવું પડશે. આમાં શું થાય છે, કોઈ માણસને ઓળખાવો હોય કે ટાઉન હોલમાં 1000 માણસ ભેગા થયા છે, એમાંથી આ એક માણસ છે એને તમારે મળવાનું છે, એનું બધાથી જુદું આ લક્ષણ છે એમ કહેશે તો ઓળખાશે. બધાથી વિશિષ્ટ એટલે એ લક્ષણથી એને જુદો પાડે તો એ ઓળખાય કે આ કહેવા ધારતા હતા તે આ. એમ જ્ઞાન લક્ષણ એમ કહેતા પણ એને જ્ઞાનને જ્ઞેયથી, સર્વજ્ઞેયથી, રાગરૂપ જ્ઞેયથી અને અન્ય પદાર્થરૂપ જ્ઞેયથી જુદું નક્કી કર્યા વિના, એકનું જ્ઞાન લક્ષમાં લીધા વિના એ લક્ષણ અને લક્ષણો પણ જે પ્રકાર છે એ પ્રકાર ઓળખવા માટેનો ઉભો થતો નથી, એ પરિસ્થિતિ છે. એટલે ઓળખાવામાં પણ ભિન્ન પાડવા, ઓળખવામાં પણ ભિન્ન પાડવાનો જ પ્રયોગ છે અને અનુભવ કરવામાં પણ ભિન્ન પડવાનો જ પ્રયોગ છે. બંને જગ્યાએ અભ્યાસ ભિન્ન પડવાનો છે, નિર્ણય થતા થોડું સહજપણું આવે છે એમાં, એ પહેલા એટલી સહજતા નથી આવતી, તો પણ એ તો કૃત્રિમતામાં તો ઊભો છે, જ્યાં ઊભો છે ત્યાં એને વ્યવસ્થા કરી દેવામાં આવે છે. કે તારું કંઈક કરવામાં જોર જાય છે ને, આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરું, પુરુષાર્થ કરું, એમ પણ આવે છે ને તને, તો આવો નિર્ણય કરું ને આત્મામય પરિણતિ કરી નાખું એમ આવે. મારી પરિણતિ આત્મામય કરી નાખવી જોઈએ મારે, એમ કા ન આવે ને? જે કરવું છે તો આવવું જોઈએ કે ના આવવું જોઈએ? એનું જોર આવે તો એ બાજુ એ ઢળે, જે બાજુ જોર કરે એ બાજુ એ ઢળે. સીધી વાત એ છે. તો કેટલાક નિવૃત્તિ લઈને એમ કહે છે કે આખો દિવસ કરવું શું? અમારે આખો દિવસ એવો શબ્દ વાપર્યો છે પ્રશ્નમાં, આખો દિવસ શું કરવું? કે કેવળ જ્ઞાન પ્રગટ કરવા પર્યંતનું કામ બાકી છે, અને તને શું કરવું એ પ્રશ્ન થાય છે. જેને કામ કાંઈ ન હોય ને એ પ્રશ્ન થાય કે અમારે શું કરવું, પણ હવે નવરા નવરા. પણ આયા કહે છે કે આટલું બધું કામ બાકી છે ને શું કરવું એ પ્રશ્ન શું છે? કે આત્માનો અનુભવ કરવો છે, એટલા માટે શું કરવું એ વાત છે કે ભેદ જ્ઞાન પર. સીધું ભેદ જ્ઞાન ન ચાલે તો શાસ્ત્રનો અભ્યાસ દ્વારા, શાસ્ત્રમાં જે વિધિ પદ્ધતિ સ્વરૂપ આદિ બતાવ્યું છે તેનાથી અંદરની લાઈન પકડ, એ વાંચીને સાંભળીને વિચાર કરીને અંદરની વેદનની લાઈન પકડ, વેદનના વિષય તત્વનો નિર્ણય કરવો, અને શરીરાદિથી અને રાગાથી રાગાદીથી ભેદ જ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. શરીરથી હું જુદો છું, શરીરની જેટલી જેટલી અવસ્થાઓ થાય, શરીરમાં જેટલા જેટલા ફેરફાર થાય, તેનાથી આત્મામાં કાંઈ થતું નથી. શરીરના કાર્યથી, શરીરની અવસ્થાથી, અવસ્થાંતરથી, ફેરફારથી આત્મામાં કાંઈ થતું નથી. નાયક સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાન સ્વરૂપે જ રહે છે. ભલે એમાં જે ફેરફાર થાય એ જણાય આવે, તો પણ જ્ઞાનનો પર્યાય જ્ઞાનને લઈને છે, જ્ઞેયને લઈને નથી. જ્ઞાનને જ્ઞાનનો પર્યાય જ્ઞાનના આધારે છે, આત્મદ્રવ સ્વદ્રવના આધારે છે અને જ્ઞેયના આધારે નથી. જ્ઞેયના આધારે નથી તેથી જ્ઞેયને આધીન પણ નથી. જણાય તો ભલે જણાય. એમ શરીરાદિથી અને રાગથી ચાલતો જે વિકલ્પ છે, બુદ્ધિપૂર્વકનો રાગ છે, કોઈ પણ પ્રકારનો વિભાવ છે, રાગ દ્વેષ મોહ પ્રતિયરતીથી માંડીને નવ કષાય ને સોળ નવ કષાય, પચીસ પચીસ કષાય લીધા છે, કષાય ને પચીસ ભેદ લીધા છે, એમાંથી કોઈ પણ બુદ્ધિપૂર્વકનો ક્રોધ માન માયા લોભ કોઈ પણ પ્રકારનો ભેદ હો, બુદ્ધિપૂર્વક જે ઉપજે છે એનાથી હું જ્ઞાયક સ્વરૂપી જુદો છું એમ જ્ઞાન વેદનથી જુદો પાડવો. બહુ સારી લાઈન દોરી. હું એમ વિચાર ન કરવો કે હું જ્ઞાયક જુદો છું. વિચાર પરલક્ષી જ્ઞાનમાં થશે, ત્યાં વિચાર થાય છે ત્યાં જ્ઞાનનો પર્યાય છે, પણ એવો વિચાર પરલક્ષી જ્ઞાનમાં તો અભવીને પણ થાય, ગમે તેને થાય, એ વિચારનું કોઈ કાર્યગત પણ છે. આત્માના રાગથી અને પરથી જુદાપણાના વિચાર પરલક્ષી વિચારનું કોઈ કાર્યગત પણ નથી. એવો વિચાર અનંતવાર કર્યો છે પણ વેદનથી ઉપડ્યો નથી. એમાં પુરુષાર્થ જોઈએ છે, એમાં પ્રયોગ આવે છે. વિચારથી આગળ ચાલીને જ્ઞાન વેદનમાં આવવું, જ્ઞાન વેદનથી વેદનથી જુદો પાડવો, એમ ભિન્ન પાડવાનો વારંવાર અભ્યાસ કરવો, એ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે. બાકી કોઈ ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી. પહેલા સીધો વેદનનો પકડાય જ્ઞાન વેદન, તો એક પગથિયું છે કે પહેલા એને ઉપલબ્ધપણે એટલે કેવી રીતે કે કોઈ પણ રાગ અને કોઈ પણ પ્રસંગમાં જ્ઞાનને તપાસવું કે મને જ્ઞાનમાં શું થયું, માત્ર જણાયું કે બીજું પણ કાંઈક થયું. જો જ્ઞાનને જોવામાં આવે તો જાણવા સિવાય જ્ઞાનનું કોઈ કાર્ય નથી, અથવા જ્ઞાનની કોઈ મર્યાદા એવી નથી કે જાણવાના સિવાયનું કોઈ કાર્ય કરીને એથી ઉલ્લંઘન કરીને આગળ જઈને બીજું કાંઈ કરી શકે. 320 ગાથા જે સમીક્ષાની લીધી છે એમાં ત્યાં સુધી લીધું કે જેમ નેત્ર જાણે છે તેમ જ્ઞાન જાણે છે. નેત્રનું જેમ જાણવા સિવાય બીજું કોઈ કાર્ય નથી, એમ જ્ઞાન પણ ચક્ષુવત માત્ર જાણે છે. એટલે તો એના ઉપરના ગુરુદેવના પ્રવચનોના પુસ્તકને જ્ઞાન ચક્ષુ એ ગ્રંથનું નામ આપ્યું છે, જ્ઞાન ચક્ષુ. શું જાણે છે કે કર્મને જાણે, કર્મના ઉદયને જાણે, બંધને જાણે, નિર્જરાને જાણે, સંવરને જાણે, નિર્જરાને જાણે, મોક્ષને પણ જાણે. ખરે એક કઈ નહીં, જાણવું, જાણવાનું કાર્ય કરવું એટલું જ કરવું છે, એ સિવાય બીજું કાંઈ કરવું છે એ જ્ઞાનને માટે નથી. માત્ર જાણે છે, અન્ય પદાર્થોના કાર્યો તો જાણે છે, પણ સમગ્ર નિદ્રા મોક્ષને પણ એ જાણે છે. માત્ર જ્ઞાતાપણે પરિણામનું એટલું જ જ્ઞાનનું કાર્ય છે. એ જોવે કે આ હરખ થયો, શોક થયો, પણ જ્ઞાનમાં શું થયું? હરખનો ભાવ જ્ઞાનથી જુદો, શોકનો ભાવ જુદો, અનેક પ્રકારના રાગ અને સંયોગના જેટલા કોઈ પ્રકારને ફેરફાર છે એનાથી જ્ઞાનમાં કાંઈ નથી, એનો કોઈ પ્રવેશ નથી, સ્પર્શના નથી, બસ જ્ઞાન જ્ઞાન રૂપે રહી જાય છે. સદાય જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, પ્રેરણા કરે છે, એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. એમ જ્ઞાનને વેદનથી ન પકડાય તો પણ અસર શું આવે છે? કારણ કે અસરમાં વેદન છે,
બરાબર,
તો પરવેદન છે કે નહીં જ્ઞાનમાં? અહીંથી તો જો, જે પરવેદનમાં તું એકાકાર છો એને તો તપાસ, એનું પૃથક્કરણ કરીને જો તો તને જણાશે કે જ્ઞાનમાં કાંઈ નથી. જ્ઞાન તો જ્ઞાન રહે છે, સદાય જ્ઞાન જ્ઞાન રૂપે, જ્ઞાન રૂપે જ રહે છે, અને એમાં કાંઈ હાનિ, વૃદ્ધિ, દખલ, કોઈ ગડબડ, વેરફેર કાંઈ થઈ શકતો નથી, સ્પર્શી શકાય એવું નથી. પાણીમાં તેલના ટીપા નાખે, હું કેમ પાણીમાં તેલ નાખ્યું? શું કીધું? પાણીમાં નાખ્યું છે તેલ. કેમ કે બંનેના સ્વભાવ એવા છે કે પાણીને તેલ ભળી શકે નહીં. પાણી પાણીમાં રહે ને તેલ તેલમાં જ રહે, તેલ પાણીમાં ભળી શકે નહીં, પાણી તેલમાં ભળી શકે નહીં. બોલાય ભલે એમ કે તે પાણીમાં તેલ નાખ્યું, પણ ખરેખર પાણીમાં તેલ ભળી શકતો હું નથી. એમ આત્મા એમ કહે કે મને રાગ થયો, મને સાતા થઈ, મને અસાતા થઈ, હું વૃદ્ધ થયો, હું યુવાન થયો, હું આમ થયો, તેમ થયો, માણસ થયો, જ્ઞાન સ્વરૂપી આત્મામાં કાંઈ થઈ શકું નથી. એ બધું એની બહાર છે. જ્ઞાન તો જ્ઞાન રૂપે છે, આ પૂરણપોળી જ્ઞાન ખાતું નથી એમ કહે છે. કોઈ ચીજ ભાવે, કોઈ કોઈ ચીજ ભાવે, તો કે છે કે જ્ઞાનમાં ક્યાંય અંદર આવે છે, ક્યાંય ખાય છે જ્ઞાન, એને કઈ ખાય છે કે અરૂપી એવું જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે? એક ભ્રમ થાય છે કે મેં ખાધું, એને એક ભ્રમ થાય છે કે મેં ખાધું, જ્ઞાને હું ખાધું? જ્ઞાન ખાઈ શકે? અશક્ય છે. જ્ઞાનને પૂજગળ પરમાણુઓનો આહાર ગ્રહણ કરવો, લેવો અસંભવિત ને અશક્ય છે, બની શકે એવું નથી. જો જ્ઞાનને જુએ તો જ્ઞાન સદાય ઉપવાસી છે, પરના અભાવ સ્વભાવે રહ્યું જ્ઞાન તો ઉપવાસી છે. એ ક્યારે ખાય છે કે ક્યારે ખાતું નથી? જુદા જ્ઞાનને લક્ષમાં લીધા વિના અને અનુભવમાં લીધા વિના કોઈ રીતે પરિણમનનું અનિષ્ટ તત્વ જે છે, મલિન તત્વ છે, દુઃખદાયક ભાવરૂપ તત્વ છે, મિથ્યાત્વ અને કષાય બંને, પછી બધા એના ભેદ છે, એ મટી શકે એવું નથી, એનો નાશ નથી. આત્મા પામવા માટે આ મૂળ ચાવી છે. શરીરાદિથી અને રાગથી ભેદ જ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. અંતરંગમાં શરીરથી હું જુદો છું અને રાગથી પણ હું જુદો છું, राग जुदो ने राग ने जाणनार हूँ ज्ञान, राग ने जाणनार ज्ञान ते हूँ, ए राग थी जुदू छे एम एने अंदर मां जुदू पाड़वू जोईए। ए बंध थी मुक्त थवानो मूल उपाय छे, राग ने साथे ज्ञान नु उपयुक्त थवू बंधावू ते बंध भाव छे, અને તેનાથી જુદું પડવું અંતરમાં તે મુક્ત ભાવ છે બસ, પછી એને કોઈ બંધન નથી। અંદરમાં જો રાગ બંધન નથી તો એને કોઈ બંધન નથી, પછી બીજા બંધનને તો એ ક્યાંય ગણી શકે ગણે એમ નથી, કેમ કે એ તો પ્રત્યક્ષ એને ભિન્નપણે અનુભવાય છે, પોતાની અવસ્થામાં એનો એને અનુભવ થતો નથી। રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતા કરતા, રાગાદિથી ભિન્ન પડવાનો અભ્યાસ એટલે પ્રયત્નરૂપ અભ્યાસ કરતા કરતા, અહીંયા અભ્યાસ કહેવાય પ્રભુ, પ્રયત્નરૂપ અભ્યાસ કરતા કરતા એ અનાદિનો ઊંધા પરિણામે પરિણમતો જીવ, ઉલટા ઉલટી દિશામાં ચાલતો જીવ ઘણો આ પ્રકારે અભ્યાસ કરે છે ત્યારે એને આત્મા પમાય છે અથવા પ્રાપ્ત થાય છે અથવા અનુભૂતિ થાય છે। ત્યાં સુધી એના એનું પ્રેક્ટિસનું પ્રકાર આવ્યા વિના આ અભ્યાસ છે એ પ્રયોગ પ્રેક્ટિસ છે એ વગર એની સિદ્ધિ થતી નથી। એટલે ભેદ જ્ઞાનને કરવતની ઉપમા આપી છે, વારંવાર ચલાવીને જેના બે વિભાગ કરાય છે એમ ભેદ જ્ઞાન વારંવાર કરવામાં આવે છે ત્યારે એને સાધક દશામાં પ્રથમ આરોહણ થાય છે, ત્યાં સુધી સાધક પણ પ્રગટતું નથી। બીજી કોઈ ક્રિયાથી, ચાહે તે જ્ઞાનની ક્રિયા હોય શાસ્ત્રાદિ ભણવાની, અને ચાહે બીજી કોઈ પણ શરીરાદિની ત્યાગની સંયમની ક્રિયા હોય, દયાદાન વ્રતની ક્રિયા હોય, અથવા મનમાં નામ સ્મરણ આદિની અનેક પ્રકારની જેટલી કોઈ ક્રિયા છે, એ કોઈ ક્રિયાથી મુક્તિ થતી નથી, મુક્તિ એક ભેદ જ્ઞાનથી થાય છે। બરોબર, એટલે તો એ કળશ લીધો છે સમજતા, ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એક લખે છે, ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા જેટલા કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે। ભેદ વિજ્ઞાન અથવા સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન, કેચન એટલે જેટલા કોઈ થયા તે અનાદિયંથી જુદા, તસ્ય એવ અભાવત બધા, એ ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાણા છે બધા એ કિલ કેચન, જેટલા કોઈ બંધાયેલા છે જગતમાં અનંતા જીવો એ ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયેલા છે। એટલે અહીંયા એ વિષય લીધો છે ઉત્તરમાં, કે આત્મા પામવા માટે શું કરવું, કે આત્મા પામવા માટે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવો, કેટલો સમય કરવો કે નિરંતર કરવો, આખો દિવસ કહો કે નિરંતર કહો, નિરંતર અભ્યાસ કરવો, પરિણમન પણ એક નિરંતર ચાલતો પ્રવાહ છે ને, આત્માનું જે પરિણમન છે જેને જીવન કહેવામાં આવે છે એક સતત પરિણામનો ચાલતો પ્રવાહ છે। હવે જેને મોક્ષમાં જવું છે એને જીવન બદલવું છે કે એક કલાક સ્વાધ્યાય કરવો છે કે ટાઈમની મર્યાદા બાંધવી છે, આત્મા કરવું એટલે બસ મારું કલ્યાણ એમ કરતા કરતા થઈ જશે, આખું જીવન બદલવાની એમાં વાત ન આવી, એમાં તો નિશાળે જઈને પીરિયડ ભરવાની વાત આવે, નિશાળમાં જાય છે ને જેને જે વિષય લીધો હોય એ વિષયનો પીરિયડ ભરે એટલે જેને ભણી લીધું શીખી લીધું, એવું ભણતરનો એ વિષય નથી, પણ આખું મૂળમાંથી જીવન પલટો મારે, જીવન બદલાઈ જાય, સંસાર છૂટી અને મોક્ષની ગતિ પંચમ ગતિ એ જીવનને પરિણમન ઉત્પન્ન થઈ આવે એને માટે એને સતતપણે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. અહીંયા પણ સતતપણે શું થાય છે કે જો ભેદ જ્ઞાન ન કરે તો સતતપણે રાગ અને પરથી અભિન્નતાનો અભ્યાસ પ્રેક્ટિસ થઈ રહી છે, સમજી ઉલટું થઈ જ રહ્યું છે. નહીંતર સતત ચાલે છે કે નથી ચાલતું? જીવનમાં શું ચાલે છે કે સતત ઉદય ચાલે છે. આઠે કર્મનો ઉદય સંસારી જીવને નિરંતર છે. જો જીવ સ્વરૂપમાં સાવધાન હોય અને જો જીવ ભેદ જ્ઞાન પુરુષાર્થયુક્ત પરિણમનમાં ન પરિણમે તો એને એ કર્મની સાથે જોડાણ રૂપ પરિણામ ઉત્પન્ન થયા વિના રહે. કાં તો જીવ પોતાના સ્વરૂપના આનંદને વેદે અને કાં તો એ કર્મના ઉદયને એને સાતા અસાતાને વેદે. એમાં બે વેદનમાં સાતા અસાતા બે જ ભેદ છે. કાં તો સાતાનું વેદન હોય કર્મ ઉદયમાં સાતા પ્રકૃતિનું ને કાં અસાતા પ્રકૃતિનું. જો એ આનંદને ન વેદે તો સાતા અસાતાને વેદ્યા વિના રહી શકે નહીં. કેમ કે વેદવાનો એનો ગુણ સ્વભાવ છે, વેદકતા એનો ધર્મ છે, જ્ઞાનનો ધર્મ વેદનો એવો ઉર્ધતા વેદકતા એનો ધર્મ છે. સ્વચ્છતા ઉર્ધતા અને વેદકતા એ ત્રણ તો જ્ઞાનના ધર્મના મુખ્ય પડખા છે. સ્વચ્છતાને લઈને પરપદાર્થનું જાણવું અથવા પરપદાર્થનું જ્ઞાનમાં ઝળકવું એની જ્ઞાનના સ્વચ્છતારૂપ ધર્મને સમજીને છે. આમ સ્વચ્છત્વ શક્તિ જુદી છે પણ એ તો એક ગુણને અનંત ગુણનું રૂપ છે એટલે સ્વચ્છત્વ પણ એનું રૂપ છે. ઉર્ધતા એટલે જેની હૈયાતી વિના અન્યનું જાણવું ન થાય એની ઉર્ધતા છે. જેની હૈયાતી વિના બીજાનું જાણવું થઈ શકે એની હૈયાતીમાં જ જાણવું થાય. પહેલા એ ભલે એક કાળે હોય તો પહેલા એ છે જ્ઞાન છે એની ઉર્ધતા અગ્રતા છે મુખ્યતા છે. ઉર્ધતા કહેતા મુખ્યતા છે. જે મુખ્ય છે એને ગૌણ કરે, પોતે જે મુખ્ય છે એ પોતે પોતાને ગૌણ કરે એ જ એની ઊંધાઈ છે, બીજું કાંઈ નથી. રાગને ને રાગના વિષયને ઉર્ધ કરે છે, મુખ્ય કરે છે, ત્યાંથી જ ઊંધો ચાલે છે. મૂળમાંથી જ ઊંધો ચાલે છે, પોતાને છોડે છે એ મોટી ગડબડ છે. એ જ જ્ઞાન સ્વભાવી પરમાત્માનો અનાદર છે, બીજું કાંઈ નથી. ત્યાંથી જ અનાદર ઊભો થયો છે. પછી એમ કહે કે હું તો દેવગુરુ શાસ્ત્રનો આદર કરું છું, દેવગુરુ ધર્મનો આદર કરું છું. અરે દેવગુરુ ધર્મને અમારા સાધર્મીઓનો પણ હું આદર કરું છું. એને કહે છે એ તારી વાત અમે સંમત કરતા નથી. માણસ કોઈ 1000 રૂપિયાની ચીજને 1 રૂપિયામાં માગે ત્યારે વેપારી શું કહે કે હાલ હાલ ભાઈ તું હાલતો થા, આ ચીજ ખરીદવાનું તારું ગુતું નથી. એમ કે નથી, એમ કે છે કે તું મૂળમાં તારા જ સ્વરૂપનો અનાદર કરને પછી એમ કે હું તો બહારમાં આટલો વિવેક રાખું છું ને આટલો આદર કરું છું. પછી એ વાત એક તારી માનવા જેવી નથી. ભલે એવો દેખાવ થાય આડંબર થાય તો પણ મૂળમાં એ વાત સાચી નથી. મોહના મદિરા, મોહ મદિરા કહ્યો છે શાસ્ત્રમાં. મોહ ને મદિરા મોહ મદિરા, જેમ કોઈ મદિરા પીને ઉન્મત્ત વધે ગમે સાચી માનવી જોઈએ. જો એને એ સાચો હોત તો બધી સાચી કરત, ઘેનમાં ને ઘેનમાં એક ગડબડ આવે છે એ ઉપરથી નક્કી થાય છે કે બધું કઈ મૂળ માંથી માનમાં જે હું બધે જ નથી. આ પ્રકાર એટલે એનું સાચું નથી. એ રીતે જુદા પડવાનો અભ્યાસ કરતા કરતા પ્રકાર એવો ઉત્પન્ન થાય છે કે પરિણતિમાં ચિત્ત પરિણતિમાં ચૈતન્ય પરિણતિમાં ચિદરસ ઉત્પન્ન થાય છે, આત્મરસ ઉત્પન્ન થાય છે. એ આત્મરસ વધતો વધતો એક તબક્કે એવું સ્થાન પામે છે, એવું વલણ પકડે છે કે ઉપયોગ એકાકાર રહે છે, સ્થિર રહે છે. અને એ ચારિત્રનો પ્રકાર હોવાથી સ્થિરતા અને અસ્થિરતા ચારિત્ર ગુણનું પરિણામ છે. જે રાગ કે જે ચારિત્ર ગુણના પરિણામમાં ઉત્પન્ન થતો હતો તે બંધ થઈ જાય છે. ક્ષણભર માટે રાગની ઉત્પત્તિ થતી નથી. સમ્યક પ્રકારે રાગનો નાશ અથવા અભાવ થાય છે
બરોબર
ક્ષણભર માટે. અને અનાદિની એ રાગની શૃંખલા છે એ સાંકળ તૂટે છે. રાગની ધારાવાહી શૃંખલા સાંકળમાં એક મુકુડો બીજા મુકુડોમાં પરોવાઈને જેમ આખી સાંકળ છે એ પહેલી વહેલી પડી તૂટે છે. એને ત્યારે જાત ફેર થાય છે
બરોબર.
પછીનો રાગ છે એ અનંતાનુબંધીના અભાવ વાળો છે
બરોબર.
પ્રત્યાખ્યાન વર્ણિ પ્રત્યાખ્યાન વર્ણિ સંજલન ત્રણ કસાય રહ્યા છે. અનંત અનુબંધ કરે એવો રાગ પછી એનો રહેતો. આખા સંસારનું મૂળ બન્યું ત્યાં બહારમાં એને એ સ્થિતિ હોય કર્મોદય ની. અસાતા હોય તો અસાતા હોય, નારકીને તો અસાતા જ છે. અને દેવલોકમાં કોઈ દેવને થાય તો પણ એનો વૈભવ ને પુણ્યકર્મ નો ઉદય એટલો એટલો રહે. એમાં કઈ ત્યાં અંતર વૈરાગ પ્રગટ્યો છે એટલે બહારના મકાનો ભાંગીને ભૂકો થાય છે, સાધનો બધા હાલતા થાય છે, એમ તો કઈ છે. બધું બહારમાં એમ ને એમ રહીને આત્મા અંદરથી ફરી ગયો. બસ એ અંદરથી ફરી ગયો એના પરિણામની લાઈન એનો ગાડીનો પાટો બદલાઈ ગયો. મોક્ષ પાટણ આવશે એ ગાડી એ મોક્ષ પાટણ આવશે. મોક્ષ પાટણ ત્રણસો ને ચાલીસ આ બોલ છે એ સમયસારની 11 ગાથા ઉપરના પ્રવચનોમાં છે
બરોબર.
અગિયારમી ગાથા છે એ ગાથાનું પ્રવચન ઘણા વર્ષો પહેલા ગુરુદેવે શરૂ કર્યું ત્યારે એ કહેતા કે જૈન દર્શનના સિદ્ધાંતનો પ્રાણ અહીંયા છે. શું કહેતા?
સિદ્ધાંતનો પ્રાણ
જૈન દર્શનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં કેટલાક તો દાર્શનિક સિદ્ધાંતો છે અને કેટલાક આધ્યાત્મિક સિદ્ધાંતો છે. શાસ્ત્રમાં એને આગમ અને અધ્યાત્મ એવા બે ભેદમાં વિષય જુદા પાડ્યા છે. આગમનો વિષય અને અધ્યાત્મનો વિષય. પણ એ વિષયમાં તો ઘણું નિરૂપણ આવે પણ સિદ્ધાંતિક જે વાત છે એમાં આગમના વિષયમાં જેટલી સિદ્ધાંતિક વાત છે એ દાર્શનિક ભેદમાં જાય છે. અધ્યાત્મના વિષયમાં જે સિદ્ધાંતિક વાત છે એ અધ્યાત્મ સિદ્ધાંતમાં જાય છે. એમાં 11મી ગાથા છે એ અધ્યાત્મનો મૂળ સિદ્ધાંતનો જે વિષય છે જેને પ્રાણ કહેવામાં આવે છે પ્રાણ થી જીવાય છે.
બરોબર.
એટલે આ ગાથાના પ્રવચન ઉપર ત્યારે જ્ઞાનની પુસ્તિકા બહાર પાડી દીધી. આટલા બધા સાધનો નાખું બધું ભાઈ કહું નહોતું આપણે સોનગઢનું, પણ જેટલા થોડા હતા એમાં પણ એ નાની પુસ્તિકા રચતા. ભાઈના પિતાશ્રી કાંતિભાઈના પિતાશ્રી હરિભાઈની પ્રવૃત્તિ ખાસ કરતા પુસ્તક નાના છાપવા મોટા છાપવા, પણ એ ગાથાની પુસ્તિકા જે બહાર પડેલી એનું નામ સંજીવની રાખ્યું હતું. સંજીવની, કેમ કે પ્રાણ છે ને, પ્રાણ થી જીવાય છે, એટલે એ પુસ્તિકાનું નામ સંજીવની
રાખ્યું.
એ 345 સુધીના 6 બોલ છે આ એક જ ગાથાના પ્રવચનમાંથી ખેંચેલા છે. 340 મૂળ શાસ્ત્ર માં એ શબ્દ પડ્યો છે. વ્યવહાર કુંકુંદાચાર્યના માગધી ગાથાના આ શબ્દ છે. વ્યવહાર ભૂયથો ભૂયથો દેશી દો શુદ્ધણયો, શુદ્ધને ભૂતાર્થ કયો છે અને વ્યવહારને એને અભૂતાર્થ કયો છે એની ટીકા કરતા આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ એમ કહે છે કે વ્યવહાર નહીં સગળો અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રદર્શિત કરે છે. સગળો શબ્દ વાપર્યો છે, સમસ્ત સંસ્કૃતમાં લખ્યું છે સમસ્ત. વ્યવહારો ભૂદથો ભૂદથો દેશી ગોરુ સુગણો ભૂદથમ અસિદો ખલુ, ભૂતાર્થને આશ્રિત કરનાર ભૂદથમ અસિદો ખલુ સમાધિથી હવે જીવો સમ્યક દ્રષ્ટિ થાય છે. તે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે, મુનિ થાય છે, કેવળ જ્ઞાન થાય છે, વિષય જ્ઞાનથી મિથ્યા દ્રષ્ટિ મટીને સમ્યક દ્રષ્ટિ થાય છે એ વિષય છે.
બરોબર.
એ ગાથા મૂળ ગાથા એમ સૂચવે છે. વ્યવહાર નહીં બધો ભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. આ ટીકાની પહેલી નીતિ છે. વ્યવહાર નયો હિ શબ્દ વાય છે. વ્યવહાર નયો હિ સર્વ એવ બધો સર્વ એવ અભૂતાર્થત્વાત સર્વ એવ અભૂતાર્થત્વાત અભૂતમ અર્થમ પ્રદ્યુતયતિ. અભૂત અર્થને અસત્ય અર્થને એ પ્રગટ કરે છે. શુદ્ધને એક એવ ભૂતાર્થત્વાદ ભૂતમ અર્થમ પ્રદ્યુતયતિ, અને શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી તે શુદ્ધ અર્થને સત્યને સત્ય અર્થને એ પ્રગટ કરે છે. તે આ પ્રકારે એમ કરીને પછી જળ અને કાદવનું દ્રષ્ટાંત દીધું છે.
બરોબર.
વરસાદ પડે ત્યારે ભૂમિ ઉપર વરસાદ પડતા એ પાણી કાદવ વાળું થાય છે, મેલું દેખાય છે, કાદવ વાળું દેખાય છે, ત્યારે પણ પાણીના મૂળ સ્વરૂપને નિશ્ચય સ્વરૂપને જાણનારાઓ ચોખ્ખા પાણીને જ્ઞાનમાં લે છે. ક્યારે? જ્યારે પાણી મેલું છે ત્યારે. એમ અહીંયા કહે છે કે જ્યારે સંસાર અવસ્થામાં રાગાદી કષાય મેલો ભાવ અવસ્થામાં વર્તી રહ્યો છે ત્યારે આત્માનું અકષાય શુદ્ધ સ્વરૂપ છે જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં લેવું જોઈએ. એને જાણે નહીં, એની પ્રતીત કરે નહીં, શુદ્ધ પાણીને જાણે નહીં ને એની પ્રતીત કરે નહીં, તો એ પાણીને શુદ્ધ અને ચોખ્ખું ને નિર્મળ મેળવવાની કોઈ પ્રક્રિયા પણ એ કરી શકે નહીં. કેમ કે એને તો પાણીનું સ્વરૂપ જ મેલું જાણ્યું. કાદવ વાળું જેવું પાણી છે એવું જ પાણીનું સ્વરૂપ માને સ્વીકારે તો પાણીને શુદ્ધ કરવાનો કોઈ પ્રયોગ કોઈ કરી શકે નહીં. એ ત્યાં દ્રષ્ટાંત એ હેતુ છે. અહીંયા આ ખાસ કરીને જે જીવો ધર્મના ક્ષેત્રમાં આવીને વ્યવહારની પકડવાળા છે એને તકલીફ પડે છે એવી ગાથા છે. સમજવામાં એને તકલીફ પડે છે કેમ કે એની પકડ છે, એની ત્યાં મહિમા છે, ત્યાં એની પકડ છે, પકડ છે ત્યાં એની મહિમા છે. એટલે એકદમ અહીંયા ફટકો મારે છે, જુઠ્ઠો છે એમ કહી દે છે. એને એમ થાય અરે મારું બધું જુઠ્ઠું એમ થઈ જાય છે. પણ એ તારું છે જ નહીં, મૂળ તારું સ્વરૂપ છે એટલું તારું છે, બાકીનું તારું નથી. પણ આ મોક્ષ માર્ગમાં પંચ મહાવ્રતનો વ્યવહાર છે, જીનોક્ત વ્યવહાર એમ કહેવાય. બીજાનો એ વ્યવહાર નથી પંચ મહાવ્રતનો. એ જૈન દર્શનના મોક્ષ માર્ગમાં જે વ્યવહાર છે એ વ્યવહાર જગતના કોઈ સંપ્રદાયમાં નથી. વ્યવહાર એ પણ ઉત્કૃષ્ટ પણ એટલું બીજાનું નથી. એનું શું આ પ્રશ્ન ઉભો થાય કે પણ ભગવાને એ વ્યવહાર રાખ્યો કે છોડ્યો? અરિયંત થયા એમને પંચમહાવ્રતનો વ્યવહારનું પાલન રૂપ ક્રિયા છે કે બંધ થઈ ગઈ? સિદ્ધ ભગવાનને તો પ્રશ્ન જ નથી, કેમ કે ત્યાં તો શરીર જ નથી. સદેહ મુક્તિ થઈ ત્યાં પણ મુક્તાત્માઓને વ્યવહાર નથી. એ એમ સૂચવે છે કે જેને મુક્ત થવું છે એને વ્યવહાર છોડવા યોગ્ય છે એ વાત પહેલેથી એના ધ્યેયમાં લક્ષ્યમાં હોવી જોઈએ. સાધ્ય જે મુક્તિ, સાધકનું જે સાધ્ય છે, સાધવા યોગ્ય છે, એ તો આ છે. જે સાધવા યોગ્ય છે એનો અર્થ કે એ સિવાયનું બીજું સાધવા યોગ્ય નથી. વચ્ચે આવે અનિવાર્યપણે તો ઠીક છે, એના સ્વસ્થાનમાં સ્વકાળમાં ભલે હો, પણ એ સાધવાનો વિષય નથી. સાધવાનો વિષય તો એનો અભાવ કરવો, તે સાધવાનો વિષય છે. અહીં સુધીની વાત છે. વ્યવહાર નહીં જૂઠા અર્થને બતાવનારો હોવાથી અપૂરતા અર્થ છે. જેટલા કોઈ વ્યવહાર નહીંના વચનો છે, વચન દ્વારા કહેવાય છે ને, બતાવાય છે, એમાં વચન નહીંનો વિષય લીધો છે. જ્ઞાન નહીં અને વચન નહીં એમ બે પ્રકારે નહીં છે, દ્રવ્ય અને ભાવે. તો અહીંયા વચનની વાત લીધી છે કે જે વ્યવહાર નહીંના વચનો છે એનો અર્થ કરો, તો એનો અર્થ જે પ્રમાણે વચન પ્રમાણે અર્થ કરો તો વસ્તુનું સ્વરૂપ એમ નથી. કેમ એ જૂઠા અર્થને બતાવનારો છે? કે જેવું વ્યવહાર નહીંનું વચન છે એ વચન અનુસાર અર્થ કરો તો એમ વસ્તુનું સ્વરૂપ નથી. આમ છે એટલે એને જૂઠો કહેવામાં આવે છે. આમ સીધી વાત છે. હવે લાવો કોઈ પણ દ્રષ્ટાંત એનો. દાખલા તરીકે કે આ જીવ સંસારી છે, વ્યવહારથી શું કહેવાય કે આ જીવ સંસારી છે, આ જીવ સાધક છે, આ જીવ રાગ વાળો છે, આ જીવ એકેન્દ્રી છે, આ જીવ શરીર વાળો છે, કેટલું કહેવાય છે? એ બધા વ્યવહારની ના વચન છે. મૂળમાં જીવ એવો
નથી.
આ જીવ મુનિ છે, ત્યાગી છે, ગ્રસ્ત છે, મૂર્ખ છે, પંડિત છે, રાજા છે, રંગ છે, સ્ત્રી છે, પુરુષ છે, એક મોહમાં જીવ માં કહેવા માત્ર વાત છે. જેમ પાડોશી ને કાકા કહેવાય, મામા કહેવાય, ખરેખર નથી એમ છે, કહેવા માત્ર છે. આવી વાત છે. સીધો અર્થ કરો તો એવો જીવ નથી. જેવું વચન છે એવો છે. ત્યાં સુધી કે પર્યાય રાગ વાળો નહી, પર્યાય વાળો છે એમ કે શુદ્ધ પર્યાય વાળો કે અશુદ્ધ પર્યાય વાળો છે એવો નથી. શુદ્ધે નથી ને અશુદ્ધે નથી, જેવો છે એવો ગુણ વાળો એમ કે વાળો તો નિશ્ચય થઈ શકે નહીં કે ગુણ ના ભેદ વાળો નથી. ગુણ અને ગુણી એવો ભેદ એ અભૂત અર્થ ને પ્રદર્શિત કરે છે. લઈ લીધું, સાતમી ગાથામાં લઈ લીધું, છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત પર્યાય લીધી, એમાં શુદ્ધ અને અશુદ્ધ પર્યાય આવી ગઈ. પ્રમત અશુદ્ધ પર્યાય છે પંચમાવ્રત, છઠ્ઠા ગુણ સ્થાને પંચમાવ્રત નું પાલન એ અશુદ્ધ પર્યાય છે. પંચમાવ્રત નો રાગ છે. સાતમા ગુણ સ્થાને સ્વરૂપ સ્થિરતા ની શુદ્ધ પર્યાય છે અપ્રમત દશા, પ્રમાદ વિનાની દશા એ વાળો પણ નહીં. હું એક નાયક ભાવ છું. આત્મામાં એમ કીધું કે આત્માને દર્શન નથી, જ્ઞાન નથી, ચારિત્ર નથી. આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્ર વિદ્યમાન નથી એવો શબ્દ પીડ્યો છે. કેવો શબ્દ પીડ્યો છે? બહુ ચર્ચાઓ ચાલે છે ને, એટલે એક એક શબ્દ છે એ પ્રકારે લીધા છે. વિદ્યમાન નથી પણ અંદર છે ને, કે એવા ભેદ વિદ્યમાન નથી એમ કહેવાય. અભેદ કરો તો દર્શન જ્ઞાન ચારિત્ર ક્યાં આવ્યા? કે જુદા દર્શન જ્ઞાન ચારિત્ર રહેતા જ્ઞાની ને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહાર થી કહેવામાં આવે છે. વ્યવહારેણ ઉપદી સદી જ્ઞાની સ ચરિત્ર દંશણમ નાણમ નવીનાણમ ન ચરિતમ ન દંશણમ જાણગો શુદ્ધો. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક જ્ઞાયક શુદ્ધ છે. આમ આ સાતમી ગાથા એવા શબ્દ કે આ જ્ઞાયક આત્માને મૂળ જ્ઞાયક સ્વરૂપને બંધ પર્યાયના નિમિત્તથી કર્મ બંધના પર્યાયનો ઉદય આવ્યો, કર્મનો બંધાણ હતા એના નિમિત્તથી અવસ્થામાં થતું જે અશુદ્ધપણું તે તો દૂર રહો, એ તો ક્યાંય આગું છે એમ કહે છે. પણ એને દર્શનજ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી આવો શબ્દ નહીં ખાલી. દર્શન જ્ઞાન ચારિત્રાણી એવન વિદ્યંતે, મૂળ શબ્દ વિદ્યંતે શબ્દ પડ્યો છે એમાંથી આ વિદ્યમાન નથી, એને વિદ્યમાન નથી. શૂન્ય છે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણોનો ભંડાર તો કહીએ છીએ, તો એને એ વિદ્યમાન નથી તો શું શૂન્ય છે? અવિદ્યમાન છે એટલે શૂન્ય છે કે એમની એના ભેદ વિદ્યમાન નથી એમ કહેવું. ભેદ વ્યવહારનો વિષય છે. કેમ ભેદ વ્યવહારનો વિષય છે? અભેદ નિશ્ચયનો વિષય છે. અભેદમાં ભેદ નથી. ભેદના સ્થાનમાં વ્યવહારે ભેદ ભલે હો તો પણ અભેદમાં ભેદ નથી. અભેદમાં પણ અપેક્ષા એ ભેદ ખરા કે નહીં? અભેદ સ્વરૂપમાં જયારે અભેદમાં ભેદ જોવા જાય ને અભેદમાં ભેદ ની અપેક્ષા લગાડવા જાય ત્યારે એને અભેદ જણાતું આ ગડબડ થાય છે. અવલંબન નો વિષય અભેદ છે, અવલંબનનો વિષય ભેદવાળું સ્વરૂપ, ભેદવાળા સ્વરૂપે હું એમ અવલંબન આવતા રાગની ઉત્પત્તિ થાય છે. અભેદ સ્વરૂપના આશ્રયે વિતરાગતાની ઉત્પત્તિ થાય, આમ પ્રયોજનની સિદ્ધિ થાય. એમને ફેંકતા નથી, ગપ્પા નથી, એમાં પ્રયોજન છે. વિતરાગતા ઉત્પન્ન થવાનું એમાં સીધું પ્રયોજન છે એમ કેવું. એ કીધું છે એમણે ભાવાર્થમાં કે અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. અવસ્થામાં સરાગી પણ સંસારી પણ હોવાથી એને વિકલ્પ ચાલુ જ રહે છે. હવે એને વિકલ્પ ક્યાં સુધી ચાલુ રહે કે જ્યાં સુધી એની ભેદ ઉપર દ્રષ્ટિ રહે ત્યાં સુધી, તેથી એ ભેદ દ્રષ્ટિનો નાશ કરાવો છે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં, જ્યાં સુધી સ્વરાગપણ અવસ્થામાં ચાલુ રહે, સાધકને મિથ્યા દ્રષ્ટિને તો શું કહે, સાધકને પણ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. આ ઉપદેશની પદ્ધતિ છે, આ સિદ્ધાંતનો સાર છે કે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને અહીંયા લેશે ને છેલ્લી નીતિ છે ને, પર્યાયને ગૌણ કરી વ્યવહાર કરીને જૂઠો કહેવામાં આવ્યો છે. અભાવ કરીને નહીં, ગૌણ કરીને એ વાત લીધી છે. તેને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવા માટે આમ કહેવામાં આવે. છે બહુ એમાં તરકો થાય છે માણસોને કે અંદર ગુણો છે, ગુણ ભેદ છે, ગુણ ભેદ છે અને પર્યાય ભેદ છે, એ એક અપેક્ષા એ તો નિશ્ચય છે. એક અપેક્ષા એ એટલે શું, અશુદ્ધ નિશ્ચયથી તો છે એમ જ. પછી અશુદ્ધ નિશ્ચયને વ્યવહાર કયો છે, પણ છે તો અશુદ્ધ નિશ્ચયથી તો એમ જ છે. ભલે અશુદ્ધ અવસ્થામાં પણ એ ભેદને વસ્તુમાં જણાય છે કે નહીં, માટે અશુદ્ધ નિશ્ચયથી તો છે એ. આત્મ જ્ઞાન દર્શન ચારિત્ર આત્માના ગુણો છે, સમય સંયમની ઉત્પાદ પર્યાય આત્મ પદાર્થની અવસ્થા છે, એની છે ને બીજાની નથી એમ છે. પાછું તે આત્માની છે ને બીજાની નથી. પછી એને જૂઠો કહેવો એ વાત કઈક વધારે પડતી નથી લાગતી, આમ માણસને તર્ક થાય છે. અથવા કોઈ જુદી કલ્પના, સત્ય હકીકતથી કોઈ જુદી કલ્પના તો આ કરાવવામાં નથી આવતી ને, આવો એક તર્ક પણ કરવામાં આવે છે કે જે ખરેખર હોય એને જ્ઞાનમાંથી ગૌણ કરાવી નાખવું અને અભેદની એક નવી કલ્પના ઉપાડવી કે આત્મા અભેદ છે, અભેદ છે. એવી રીતે કાંઈ કાર્યની સિદ્ધિ ને પ્રયોજનની સિદ્ધિ થાય ખરી, આવો એક તર્ક થાય. એ બધો તર્ક પ્રયોજનને પકડીને નથી, એ તર્ક સુતર્ક નથી પણ કુતર્ક છે. એટલા માટે કે પ્રયોજનને પકડીને નથી. તારું પ્રયોજન વિતરાગતા પ્રાપ્ત કરવાનું ખરું કે નહીં, સાચી વાત છે. જો વિતરાગતા પ્રાપ્ત કરવી હોય તો એમાં રાગનો અભાવ છે કે નહીં. હવે રાગ કેમ ક્યાં કેવી કેવી રીતે થાય છે એનું વિજ્ઞાન તને શું સમજાય છે?
બરોબર,
કે રાગ તો એક પરપદાર્થોના આશ્રયે થાય. રાગ થવાના કારણો કેટલા, કે જો જીવ શ્રદ્ધાએ જ્ઞાને આદિ કરીને પોતાના પર્યાયથી પરપદાર્થને વિષય કરે, આશ્રય કરે, વિષય કરે એટલે આશ્રય કરે, જાણવું એટલું નહીં પણ એનો આશ્રય કરે, એની સન્મુખ થાય, એમાં તન્મય બુદ્ધિ કરે, તન્મય ભાવ કરે, એ તન્મય પરિણતિમાં રાગની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. એક તો રાગ નું નિમિત્ત પર પદાર્થ છે, નિમિત્ત નિમિત્ત એ કરાવે છે, એ પ્રશ્ન નથી. બીજું રાગ નું નિમિત્ત અવસ્થા છે, શુદ્ધ હો કે અશુદ્ધ હો, અવસ્થા ભેદ પણ રાગ નું નિમિત્ત છે. ચાહે વર્તમાન અવસ્થા હો, ચાહે ભૂતકાળની અવસ્થા હો, ચાહે ભવિષ્યની અવસ્થા હો, અવસ્થા માત્ર નો આશ્રય લક્ષ રાગની ઉત્પત્તિ કરાવે છે. વર્તમાન અવસ્થાના લક્ષે પણ રાગની ઉત્પત્તિ થાય અને ભવિષ્યની કેવળ જ્ઞાનની અવસ્થા એના લક્ષે પણ રાગની ઉત્પત્તિ થાય. એ બે. અને ત્રીજું ગુણ ભેદ પણ, ગુણ ભેદના લક્ષે પણ રાગની ઉત્પત્તિ થાય. આ એક રાગને ઉત્પન્ન થવાની નક્કર હકીકત છે. એ હકીકતને છોડીને તું એમ કહે કે ના ના એ છે ને પછી કેમ એનો એને ગૌણ કરાય, તો એ રાગની ઉત્પત્તિ બંધ નહીં કરાય, એ પ્રયોજન તારું સિદ્ધ નહીં થાય. કુતર્કથી તો ગમે તે વાત સામે લાવી શકાય, પણ પ્રયોજનને છોડીને ચર્ચા કરવી નિરર્થક છે. ધર્મચર્ચામાં પણ પ્રયોજન મુખ્ય રહેવું, વિતરાગતાનું જે પ્રયોજન છે એને પકડીને એને જરા પણ છોડ્યા વિના ન્યાયને અંગીકાર કરવો જોઈએ, નહીંતર એ ન્યાય નથી પણ અન્યાય છે. પ્રયોજન તૂટે છે તે જ મોટો અન્યાય છે. ન્યાય અન્યાયનું અહીંયા આ ધોરણ છે.
બરોબર.
કે આત્માને નુકસાન થાય છે તે અન્યાય, પોતે પોતાને નુકસાન કરે, રાગાદીની ઉત્પત્તિ કરીને પોતાની શાંતિનું ખૂન કરે તે અન્યાય છે, પોતાનું નુકસાન છે ને તે જ અન્યાય છે. એ મૂળ મુદ્દાની મૂળમાં આ વાત છે.
બરોબર.
જૈન દર્શનનો પ્રાણ કહેવાનું કારણ આ છે, આ મૂળ સિદ્ધાંત છે. ભૂયથમ વસિદો સમાયથી હવઈ જીવો, આ સૂત્ર બાંધ્યું છે. ઘણો ગૂઢ મૂળ શાસ્ત્રાર્થમાં પ્રતિપાદન કરેલું છે. એ કોણ સમ્યક દ્રષ્ટિ થાય,
બરોબર,
કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને માને તે સમ્યક દ્રષ્ટિ થાય, એમના હકીકત ઠીક. હરિહંદ ભગવાનની, તીર્થંકર ભગવાનની માળાને નામ સ્મરણ કરે એ સમ્યક દ્રષ્ટિ થાય, એમ કઈ કીધું જે ભૂતાર્થ નિશ્ચય નિશ્ચય અર્થ નામ પદાર્થ પદાર્થ નામ સ્વરૂપ એનો આશ્રય કરે, બુદ્ધેથમ વસિદો ભૂતા ભૂત અર્થને એનો આશ્રય કરનાર જીવ શૂન્ય દ્રષ્ટિ થશે, બીજો કોઈ શૂન્ય દ્રષ્ટિ થાય. એ બધી કહેવાની વાતો છે, આ સિદ્ધાંતની મૂળ વાત છે. સમ્યક દર્શન થવા અર્થે આ મૂળ સિદ્ધાંત અહીંયા થાય પછી અગિયાર મહિના થવા, એ વાતને અહીંયા વિશેષપણે લેવી છે.
જય પરમ કૃપાલ શ્રી કાન ગુરુદેવ, જય.